पद सातमू अवधू क्या सोवे तन मठ में।
क्या सोवे तन मठ में अवधू, क्या सोवे तन मठ में। जाग विलो कन घट में अवधू, क्या सोवे तन मठ में अवधू, क्या सोवे तन मठ में।
जग आशा जंजीर की गति उल्टी कुलमोर, जकर्यो धावत जगत में रहे छुटो इकठोर। आशा मायानी दासी छे कि जेनु अखुई कुल अवली चाले चालनारू छे, ए बद्धाईनी गति कुतरानी पुछड़ी जेवी वाकी वक्र के उल्टी छे। पाछो एनो वंश वेलो तो मोर कहता मोर तो ज रहतो होई छे, इटले के फूल तो फालतो ज रहतो होई छे। कस्तूरी मृग कस्तूरीनी सुवासनी शोधमा चारे कोर फरियाज करतु होई छे। रणमा भूलू पड़ेलू हरणियू पाणी मळशे एवी आशामा जांजवाना नीरनी पाछळ फोगट दोड़ दीधे ज राखे छे। एज रीते जीव पण नित्यतानी पूर्णतानी स्थिरतानी सुखनी शोधमा आशानो मार्यो चारे कोर फरियाज करे छे, भम्याज करे छे। आशामा ने आशामा एक क्षेत्रथी बीजा क्षेत्रमा, एक शरीरमाथी बीजा शरीरमा, एक गतिमाथी बीजी गतिमा, चोफेर चारे गतिमा चौद राजलोकमा भटक भटक करे छे। आशानो चाबुक जीवने रेसना घोड़ानी जेम दोड़ाव दोड़ाव करे छे, अने छताय आशाने जंजीर कही, जे लोढ़ानी बेड़ीने आपणे जंजीर कहीए छीए तेवी आ जंजीर नथी। जंजीरमां जकड़ायेलो होय ते तो बंदी बनेलो, कैदखानामां एक ठेकाणे गतिहीन स्थिर पड़ी रहेलो होय। आ आशा तो एवी छे कि ए गति तो करावे छे पण पोतानी पकड़मांथी छूटवा देती नथी, अने संसारमां बांधी राखे छे, बांधी राखे छे, तेथी तेने जंजीर कही छे। अहीं शास्त्रमां आवता सुप्रसिद्ध मधुबिंदुना दृष्टांतने लक्ष्यमां लेवा जेवुं छे। जीवनी पोतानी नित्यता पूर्णता स्थिरता सुखनी जे चाह मांग छे ते साची छे, कारण के जीवनो ए स्वभाव छे। आत्मा एना मूळ शुद्ध मौलिक स्वरूपमां नित्य पूर्ण स्थिर अने आनंद स्वरूपी छे। कस्तूरी मृगनी जेम जीव पोतानु पोतामा नहीं शोधता, परमा के ज्यांथी ते मळे एम नथी एवा अनित्य अपूर्ण अस्थिर जड़ पर एवा पुद्गलमांथी ते पोताना स्वरूपने मेळववा इच्छे छे, आशा राखे छे। आम मांग साची होवा छता चाल उल्टी छे, तेथी आशा फळती नथी कारण गति उल्टी छे। बाकी कहेवतमां तो आशा अमर छे एम कहेवायुं छे। आ कहेवतनी आध्यात्मिक विचारणा करिए तो कही शकाय के अमर नी आशा राखे तो ते आशा साची छे, अने ते आशा फळे एवी पण छे, अने आशाना बंधनमांथी मुक्त एवी निर्हिता वितरागता आशा रहित निरपेक्ष अवस्थाने आपनारी छे। अन्यथा आशा मारनारी भमावनारी अने गुलाम बनावनारी छे, जेमां आशा तो पोते जीवंत अमर रहे छे पण आशाना फंदामां फसाईने आशा राखनारो भवो भव मरनारो बने छे। आशा अपेक्षा ए जीवनुं स्वरूप नथी, जीव निरपेक्ष छे। माटे ज आ साखी द्वारा कविवर्य योगीराज आनंद घनजी जातने अने जगतने कहे छे के आ ठगारी आशानी जंजीरथी छूटो थाय तो चौद राजलोकना भव भ्रमणथी मुक्त थई लोकाग्र शिखरे सिद्ध शिलावासी थई एक ठेकाणे ठोर एटले ठरी ठाम थई स्थिर रहे, अने नित्य पूर्ण स्थिर सहज સુખાનંદને માણતો દેશ અને કાળના બંધનથી મુક્ત થાય. અવધુ ક્યાં સોવે તન મઠ મે જાગ વિલોકન ઘટ મે. અવળી મતી અવગુણ પાપોનું ધુનન કર્યું છે, દોષોને ધોઈ નાખ્યા છે એવા અવધુ પુરુષ આત્મન, હજુ સુધી તું બેફિકરો નચિંત થઈને તારી યોગ દશાને ભૂલીને શા માટે જેનું કાયમી સ્થાન મસાણ છે એવા વિનાશી મસાણિયા દેહને મઠ સમજીને એને કાયમનું પોતાનું માનીને એના મોહમાં ભાન ભૂલીને જળ જેવો બનીને ઘૂર્યા કરે છે. આધ્યાત્મિક ક્ષેત્રે જ્ઞાનીઓએ જીવની ચાર અવસ્થા જણાવી છે, નિદ્રાવસ્થા, સ્વપ્નાવસ્થા, જાગૃતાવસ્થા અને તુર્યાવસ્થા કે ઉજાગર દશા. દેહતાદાત્મ્ય દશાને મિથ્યાત્વ દશા કહી છે અને મિથ્યાત્વ દશા એ નિદ્રાવસ્થા તરીકે જણાવેલ છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ પછીની ચોથાથી છઠ્ઠા સર્વવિરતી ગુણઠાણાની દશાને સ્વપ્નાવસ્થા ગણાવી છે. સાતમા અપ્રમત ગુણસ્થાનકથી લઈ બારમા છદ્મસ્થ ક્ષીણ મોહ વિતરાગ ગુણસ્થાનક સુધીની દશાને જાગૃત દશા ગણાવી છે, જ્યારે તેરમા સયોગી કેવળી ગુણઠાણા પછીની દશાને તુર્યાવસ્થા કહી છે. આમ યોગીરાજજી જાતને ઢંઢોળે છે કે દેહ ભલે મસાણીઓ ઘર કહેવાતું હોય પણ તારે માટે તો તે મઠ એટલે સાધનાનું સાધન છે. તું જાગૃત થા, સચેત થા, ઘટમાં જાગ, અંતર્મુખી થા, નિદ્રા છોડી સ્વપ્ન દશામાંથી હવે જાગૃત દશા એવી સાતમા ગુંઠાણાની અપ્રમત્ત અનુભૂતિની અવસ્થામાં આવ. સૂક્ષ્મ નિગોદ, બાદર નિગોદ, એકેન્દ્રિયપણામાં અને વિકલેન્દ્રિયપણામાં તો નિદ્રામાં ઘોર્યા જ કર્યું છે, હવે તો તું સંગની પંચેન્દ્રિય મનુષ્યત્વને પામ્યો છે, તો જાગૃત થા અને અઘોર બન, સાધક થા. ઘરબાર છોડીને સંન્યાસ લેનારા કેટલાક બાવાઓ પોતાને અઘોરી તરીકે ઓળખાવે છે. એનો અર્થ એ છે કે આત્માને વળગેલ અજ્ઞાનમય સંસાર ઘોર છે, ભયંકર છે, તેનાથી છૂટવાનું છે. સ્મશાનાદિમાં ઘોર કાળી રાત્રિમાં ઘોર સાધના કરવા દ્વારા આત્માને ઓળખી સર્વત્ર નિર્લેપ અને નિર્ભય બનાય તો સાચા અર્થમાં અઘોરી બન્યા કહેવાય. આવું લક્ષ્ય ભૂલાય નહીં માટે તે અઘોરી બાવા તરીકે ઓળખાય છે. તન મટકી પર તીત ન કીજે, ડહી પરે એક પલ મે, હલચલ મેટ ખબર લે ઘટકી, ચિન્હે રમતા જલ મે, અવધુ ક્યાં સોવે તન મઠ મે. આ તને મળેલા તનનો તું વિશ્વાસ રાખીશ નહીં, મસાણિયા વિનાશી એવા દેહને તે તો મઠ બનાવ્યો છે એટલે કે સાધનાનું સાધન બનાવ્યું છે, છતાંય તે છે તો વિનાશી જ, ક્યારે દગો દઈ જાય તે કહેવાય નહીં, એ તો આ પળે છે અને બીજી પળે તો ઢળી પડે અને મળદું થઈ જાય એમ છે. માટે એ મળેલા યોગના સાધનથી છૂટા પડી જવાય તે પહેલાં જેટલું કામ કાઢી લેવાય તેટલું કામ તું જાગૃત થઈ અપ્રમત બનીને જલ્દીથી કાઢી લે. સાધન તો સાધન છે, સાધનથી શું કામ લેવું તે સાધનના વાપરનારા ઉપર આધાર રાખે છે. ડોક્ટરના હાથમાં રહેલી છુરી જીવાડે અને ખૂનીના હાથમાં રહેલી છુરી મારે. કાયાનું હલનચલન બંધ કરીને ગુપ્તીથી ગુપ્ત થઈ સમિતિથી સીમિત રહી આ તારા દેહમાં રહેલ ઘટની ખબર લે કે એ કેવો છે, કેટલો માંદો છે, નબળો છે અને કેટલો સાજો સબળો છે તેના ખબર અંતર લે. ખબર તો જાણે હું લઉં પણ જાણ કેમ થાય કે માંદો છે કે સાજો. તો યોગીરાજ કહે છે કે જેમ જલ સમતલ રહી સ્થિર બની જલ જલમાં રમતું તરંગિત રહે છે તેમ તારો આત્મા ઉપશમ જલ ઝીલતો ઉપશમ ભાવમાં સમભાવમાં સમતામાં રમતો જણાય અનુભવાય તો એ ચિહ્નથી લક્ષણથી સિમ્પટમ્સથી તું તારા આત્માને સાજો જાણજે, નહીં તો માંદો સમજી એને સાજો બનાવવા સજ્જ થઈશ. જેમ તન મઠનો વિશ્વાસ કરવા જેવો નથી, તેમ તેના ઉપલક્ષણથી આત્માની અંદર પડેલ જન્મ જન્માંતરમાં બાંધેલ અસંખ્ય ભાવ સુધી ચાલે તેવો કર્મનો જંગી સ્ટોક પુરવઠો અને અનંત અનંત ભવોના કુસંસ્કારોનો પણ વિશ્વાસ કરવા જેવો નથી. તે ભવોમાં પ્રચંડ પુણ્યના ઉદયથી પ્રતિવાસુદેવ જેવી પદવી પામીને પુણ્યના ભરોસે રહી દરેક પ્રતિવાસુદેવો વાસુદેવોથી હણાયા છે. પુણ્ય જાગતું જીવતું હતું ત્યાં સુધી જે દેવાધિષ્ઠિત ચક્રને આગળ કરી ત્રણ ખંડના વિજેતા બન્યા હતા, તે પુણ્ય પૂરું થતાં તે જ ચક્ર દ્વારા વાસુદેવોથી યુદ્ધભૂમિ પર હણાઈને નરકે ગયા છે. તે વખતે ત્રણ ખંડનું અપ્રતિમ સામ્રાજ્ય પાયદળ, રથદળ, ગજદળ, અશ્વદળ કે અંતપુરની સામ્રાજ્ઞીઓ તેમને બચાવી શકી નથી. માટે જ્ઞાનીઓ ઢોલ પીટીને ડંકાની ચોટ ઉપર જીવને જગાડતા કહે છે કે હે ચેતન, તું સમજ, સમજ, કાંઈક સમજ, શાણો થા, પુણ્યના ભરોસા છોડ, નહીં તો ચક્રી શુભમ અને બ્રહ્મદત્તના જેવા હાલ થયા તેવા હાલ તારા થતાં વાર નહીં લાગે. ઇતિહાસમાં જેની નોંધ લેવાય છે એવા સમ્રાટ સિકંદરની વાત તો આપણા સૌની જાણ બહાર નથી, અને મૃત્યુ સમયે સિકંદરે કરેલ ફરમાન તો આજે અધ્યાત્મ ક્ષેત્રે ગાણું બની ગયું છે. મઠ મેં પંચભૂત કા વાસા, સાસા દૂત ખવિસા, છિન છિન તો હી છલન કુ ચાહે, સમજે ન બૌરા સીસા, અવધુ ક્યા સોવે તન મઠ મેં. હે અવધુ, આત્મન, તે જેને મઠ મનને ઠારવાનું ઠામ બનાવ્યો છે તે છે તો તન. આ દેહ બને છે પંચ મહાભૂત એવા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ તત્વમાંથી, ટકે છે પણ પંચ મહાભૂતના ગ્રહણથી, અને અંતે એ પંચ મહાભૂતનો બનેલો દેહ આત્માથી છૂટો પડી જતા પંચમહાભૂતમાં જ વિલય પામે છે. આમ મઠમાં એ પંચ મહાભૂતનો વાસ છે. એ જ પ્રમાણે ભૂત જેવી ભમાવનારી મહાભયંકર માયાવી પાંચ ઇન્દ્રિયોનો પણ વાસ આ દેહમાં છે. મન જો ઠેકાણે ન હોય તો દેહનો કબજો લઈને દેહવાસી બનેલા પાંચ ઇન્દ્રિયો રૂપી ભૂત જેમ ભમાવે અને જેમ ઘુમાવે તેમ ભમરડાની જેમ ચક્કર ચક્કર ઘૂમવું પડતું હોય છે. આ ઇન્દ્રિયો ભૂત તો છે, પણ સાથે તે ડાકીની, શાકીની, પિશાચીની જેવી આત્માનું ધનોત પનોત કાઢનારી આત્મનિકંદિની છે. પાછો એ ભૂતળીઓના માથા વગરના ધૂર્ત ભયાનક શ્વાસરૂપ ખવિસાનો સાથ મળે છે. આ બધા ભૂતળાઓની ભૂતાવળ વળગાડ છીન છીન એટલે કે ક્ષણે ક્ષણે શ્વાસે શ્વાસે તને આત્માને છળવા એટલે કે છેતરવા માંગે છે. પરંતુ તું બાવરો બેબાકળો મૂરખ અજ્ઞાન શિષ્ય આ ભૂતળાઓના ધૂતારાના છળકપટને માયાને સમજતો નથી. શિર પર પંચ વસે પરમેશ્વર, ઘટમે સુચ્છમ બારી, આપ અભ્યાસ લખે કોઈ વિરલા, નિરખે ધ્રુકી તારી. શિર એટલે મસ્તિષ્ક, મસ્તિષ્ક એટલે મન, જે ઈચ્છા અને વિચારની ગઠડી છે. મન તારું દૂષિત તો તું દાનવ, મન સુવાસિત તો તું માનવ. સાધક અંધકારને રૂંધનાર, ગુરુ અને મન અમન, તો ગુણાતીત રૂપાતીત એવો શુદ્ધાત્મા દેવાધિદેવ. મન મેલું તો તું અરિહંત નહીં પણ અરીથી હણાયેલો અરિહત, સિદ્ધ નહીં પણ અસિદ્ધ, આચાર્ય નહીં પણ અનાચારી દુરાચારી, જ્ઞાની નહીં પણ અજ્ઞાની, સાધક સાધુ નહીં પણ બાધક દુર્જન, મન સુવાસિત તો તું ગુણથી ભરેલ ગુણીજન એવો સાધક સાધુ, પઠન પાઠન કરાવનાર જ્ઞાની ઉપાધ્યાય, આચાર સંપન્ન પંચાચાર પાળનાર અને પળાવનાર આચાર્ય, અર્થાત ગુરુ શબ્દમાં ગુ એટલે અંધકાર અને રુ એટલે નાશ કરનાર, આત્મામાં રહેલ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરે તેથી ગુરુ કહેવાય છે, અથવા ગુણાતીત અને રૂપાતીત બનાવનાર છે તે ગુરુ છે. અને મન જો અમન એટલે કે ઈચ્છા રહિત, વિતરાગ અને વિચાર રહિત નિર્વિકલ્પ હોય તો તું દેવાધિદેવ, અરિહંત અને સિદ્ધ. આમ પંચ પરમેષ્ઠી વસાવીએ તો પંચ પરમેષ્ઠીનો વાસ આપણા જ શિર મસ્તિષ્કમાં છે. પંચ પરમેષ્ઠીને આપણા મનમાં વસાવીએ એટલે કે સ્થાન આપીએ તો આપણું મન પંચ પરમેષ્ઠીથી સુવાસિત થાય અને આપણે સ્વયં પંચ પરમેષ્ઠી રૂપે સોહીએ. અથવા તો આપણા બ્રહ્મરંધ્રમાં રહેલ આપણું ધ્રુવના તારા જેવું અવિચળ ધ્રુવ શુદ્ધ આત્મત્વ જ સ્વયં પરમેષ્ઠી સ્વરૂપ આપણા શિર ઉપર વાસ કરીને રહેલ છે. આ આપણામાં, આપણા શિરમાં વસી રહેલ પરમેષ્ઠીને જોવા માટે આપણા જ આત્મામાં એક સહેલાઈથી દેખાય ને એવી સૂક્ષ્મ બારી પણ મૂકવામાં આવેલી છે. એ સૂક્ષ્મ બારીને શોધીને એને ઉગાડીએ તો એ બારી દ્વારા પરમેષ્ઠીના દર્શન થાય એમ છે. દર્શન મોહનીયનો ક્ષય, ઉપશમ કે ક્ષય એ આત્મામાં રહેલ સૂક્ષ્મ બારી છે જેના દ્વારા સ્વરૂપનું દર્શન કરી શકાય છે. એટલે જ તો જ્ઞાનીએ જણાવ્યું છે કે દર્શન મોહનીના ક્ષયોપશમથી સ્વરૂપ દ્રષ્ટા થવાય છે અને ચારિત્ર મોહનીના ક્ષયોપશમથી સ્વરૂપ કરતા બનાય છે. કોઈ બળભાગી વિરલ સાધક પુરુષો જ આ વાતને લક્ષમાં લઈ સાધનાનું પરાક્રમ કરી પોતામાં જ રહેલા પોતાના સ્થિર ધ્રુવ પરમ ઇષ્ટ તત્વ શુદ્ધ આત્મત્વને નિરખવાની એટલે કે દેખવાની અનુભવવાની વીરતા દાખવે છે. આ સ્વાનુભૂતિની સ્વાત્મ સંવેદનની વાત છે. તેથી આપ અભ્યાસથી સ્વપુરુષાર્થથી જ તે શક્ય બને છે. આ સ્વથી સ્વમાં સ્વ વડે થતું સ્વરૂપ દર્શન છે. આશા મારી આસન ધરી ઘટમે અજપા જાપ જપાવે, આનંદ ઘન ચેતનમય મૂર્તિ નાથ નિરંજન પાવે. આશા મારીને એટલે સર્વ જાગતિક આશાઓનો ત્યાગ કરી નિષ્કામ બની ઘર ઘટ એટલે આત્મઘરમાં સ્વમાં આસન જમાવે છે. અર્થાત સ્વમાં સ્થિત થઈ અંતરતમમાં રહેલ ધ્રુવ શુદ્ધાત્મા પરમાત્મ સ્વરૂપને નિરખે છે એટલે અનુભવે છે. તેને શુદ્ધ ઉપયોગરૂપ એ ધ્રુવ પરમાત્મ સ્વરૂપનો અજપા જાપ ચાલે છે. ઉઠતા બેસતા હાલતા ચાલતા સૂતા જાગતા ખાતા પીતા હરઘડી એ જોગીનો ઉપયોગ સ્વ આત્મા જ સ્થિત હોય છે. એ સ્વમય એવી અપ્રમતાવસ્થાને પામે છે. એને જાપ જપવા પડતા નથી. અપ્રયાસ સહજ ભાવે જ ઉપયોગ સ્વમાં સ્થિત હોય છે. આવા અજપા જાપના યોગી આનંદના સમૂહ એવા ચૈતન્યના મૂર્ત સ્વરૂપ નિરંજન એટલે નિષ્કલંક નિષ્કર્મા નાથને, નિરંજન દેવને પામે છે. અંદરમાં પંચ પરમેષ્ઠી તત્વોનો જપ્યા વગરનો સહજ અજપા જાપ થઈ રહ્યો છે. અર્થાત એ પાંચે પરમેષ્ઠી અંદરમાં જ રહેલા છે. અંતરચક્ષુ ખુલવાથી ધ્રુવના તારાની જેમ અવિચળ આત્મજ્યોતિના દર્શન થાય છે. આત્મપ્રકાશ, આત્મ અનુભૂતિ થાય છે. આત્મા જ્યારે બાહ્ય દ્રષ્ટિ ત્યાગીને અંતરમાં દ્રષ્ટિ કરે છે ત્યારે કર્મોના રસની હાનિ થાય છે અને તેથી કર્મો ઉપશાંત થાય છે. એટલે એ ઉપશાંતતા રૂપ બારી દ્વારા અંદરમાં જ્યારે આત્મા અરિહંતાદી પંચ પરમેષ્ઠીનું ધ્યાન ધરે છે ત્યારે તેટલા સમય પૂરતો તે અરિહંતાદી રૂપે પોતાને અનુભવે છે. અરિહંતાદીના ઉપયોગમાં આ રીતે રહેલો આત્મા જેટલો સમય સુધી અરિહંતાદીના ઉપયોગમાં રહે છે તેટલા સમય સુધી તે આગમથી ભાવ નિક્ષેપે અરિહંત આદિ કહેવાય છે. કહ્યું છે ને કે જેનો ઉપયોગ તેનો આત્મા અને જેવો ઉપયોગ તેવો આત્મા. એક એક પ્રદેશમાં રહેલ આત્મપ્રકાશ આખા બ્રહ્માંડમાં વ્યાપી શકે તેટલો આત્મા મહાન છે. આત્માની અંદર એવી નિર્મળતા છે કે જેવા પદાર્થો આવે તેવા જ પદાર્થો પોતાના જ્ઞાન પ્રકાશમાં જ્ઞાનાકારે જણાઈ જાય છે. આત્મા પાતાળી ઝરણું છે, તેમાંથી જ્ઞાન પ્રકાશ નીકળ્યા જ કરે છે. પણ આવો જ્ઞાન પ્રકાશ આજે અજ્ઞાનથી ઢંકાયો છે, કર્મથી આવરાયો છે, માટે તેને મન દ્વારા વિચારવાની જરૂર પડે છે. આત્મા જેવો ચિંતવે છે, કલ્પે છે, તેવો તે જ ક્ષણે આત્મા થઈ જાય છે, એને કલ્પશક્તિ કહે છે. માટે જ્ઞાની પુરુષો મનઃશક્તિનો, કલ્પનાશક્તિનો દુરુપયોગ કરી ખરાબ ચિંતવવાની, કલ્પના કરવાની મનાઈ કરે છે અને સદુપયોગ કરી શુભ ચિંતન કરવા ફરમાવે છે, જેથી અજ્ઞાન ઢળતા જ્ઞાન પ્રકાશ બહાર આવે અને જ્ઞાનની પ્રકાશ ક્રિયામાં તો સુખ જ હોય. સર્વ ક્ષેત્રે સર્વકાળે થયેલા સર્વજ્ઞાનીઓનો એક જ આદેશ છે કે કોઈ પણ રીતે કરીને આત્માનું અજ્ઞાન ટાળો, આત્મજ્ઞાની બનો અને મોક્ષે જાઓ. આ પદ દ્વારા યોગીરાજજી બોધ કરાવે છે કે આશા અપેક્ષા ત્યાગી દેહને સાધનાનું સાધન મઠ બનાવી દેહ છૂટે તે પહેલાં શીઘ્રથી શીઘ્ર દેહમાં રહેલ દેહચાલક ધ્રુવ આત્મા સાથે એક તાર એક તાન થઈ આત્માનુભૂતિ કરી લે.